प्रवचन नंबर 652 तारीख 20/9/96 प्रतिभास निवाद पर्युषण पर्व 54 मिनिट।
આજે 10 લક્ષણ ધર્મનો ચોથો ઉત્તમ સત્ય ધર્મ છે, ઉત્તમ ક્ષમા માર્દવ આર્જવ એ ત્રણ ધર્મોનું સ્વરૂપ કહેવાઈ ગયું છે। આજે ઉત્તમ સત્ય ધર્મનો દિવસ છે। આ ઉત્તમ ક્ષમાદિ ધર્મોનું આરાધન સમ્યક દર્શનપૂર્વક જ થઈ શકે છે। ચારિત્રની દશાની વાત ચાલે છે, સમ્યક દર્શનપૂર્વક ચારિત્ર દશા હોય છે। આ ભાદરવા સુદ 5મથી 14 સુધીના દિવસોને 10 લક્ષણ પર્વ કહેવાય છે, ને તે જ પર્યુષણ પર્વ છે। નિર્ગ્રંથ સંત મુનિવરોને સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક ઉત્તમ સત્ય ધર્મ કેવો હોય તેનું વર્ણન શ્રી પદ્મનંદી આચાર્ય દેવ કરે છે। આ પુસ્તક બહાર પડી ગયા છે, જે ગુરુદેવના વ્યાખ્યાનો છે, આમાં 10 લક્ષણ પર્વ ઉપરના જોઈ વાંચી લેજો। હવે દરેક ધર્મમાં એ આવ્યું કે સમ્યક દર્શન પૂર્વક જ આ ચારિત્રનો ધર્મ હોય છે। જ્ઞાન અને વૈરાગ શક્તિ પ્રગટ થાય છે અને પછી વિતરાગતા પ્રગટ થઈને પૂર્ણ થાય છે। નીચલી ભૂમિકામાં જ્ઞાન વૈરાગ હોય છે, ઉપલી ભૂમિકામાં વૈરાગ પછી વિતરાગ, બે કષાયનો ભાવ, ત્રણ કષાયનો ભાવ, ચાર કષાયનો ભાવ થઈ અને શુક્લ ધ્યાનની શ્રેણીમાંની સાધક આત્માઓ, અનંત આત્માઓ આ રીતે કેવળ જ્ઞાનને પામી ગયા, મોક્ષને પામી ગયા। હજે આજે એક એવો વિષય છે કે 3 દિવસ સુધી આખી ભૂમિકા લગભગ તૈયાર થઈ ગઈ છે અને આજનો વિષય ધ્યાનપૂર્વક જો શ્રવણ કરીને એ પ્રયોગ કરશે તો એમ લાગે છે કે થોડા યા ઘણા જીવોને આત્મદર્શન થઈ જશે એવી આજની એક વાત પ્રયોગની છે, ધારણાની નથી પણ પ્રયોગની વાત ચાલે છે। આજે આચાર્ય ભગવાન એ પ્રયોગ બતાવે છે કે દ્રષ્ટિનો વિષય જેને દ્રષ્ટિમાં આવ્યો, શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યો, એને પણ આત્માનો અનુભવ કેમ થતો નથી, એનું કારણ શું? એક કારણ એ છે કે અનાદિકાળથી એને વ્યવહારનો પક્ષ છે। વ્યવહારના તો ઘણા પ્રકાર છે, શુભ ભાવ પણ વ્યવહારની નો વિષય છે અને પરને જાણવું એ પણ વ્યવહારની નો વિષય છે. સ્વપરને જાણે છે જ્ઞાન એ પણ વ્યવહારની નો વિષય છે. સ્વપર પ્રકાશક પ્રમાણ જ્ઞાન જેનું લક્ષણ છે એવો વ્યવહાર. હવે એ વ્યવહારને ઓળંગીને અથવા એનો અંતર્મુખ થઈ નિષેધ કરીને જ્યારે જ્ઞાન અંતરમાં આવે છે ત્યારે એને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. અને અનુભવના કાળમાં બહુ અલ્પ સમયોમાં એટલે અસંખ્યાત સમયમાં એટલે એક સેકન્ડે પૂરી નહીં એટલા કાળમાં આત્મા ને પરોક્ષ અનુભૂતિ થાય છે ને તત્કાળ પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. પછી સમય ફરતો નથી, એ બહિર્મુખ થતો નથી, અંતર્મુખ થયો તે અંદરમાં ચાલ્યો જાય છે. નિર્વિકલ ધ્યાન આવીને સમ્યક દર્શન થાય છે. એવી એક અલૌકિક વસ્તુ આમાં રહેલી છે. એમાં બીજા પારામાં પ્રયોગ બતાવતા એમ કે છે શિષ્યના બે પ્રશ્ન હતા. એક, શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે કૃપા કરીને સમજાવો. આત્માનું ઓરિજિનલ મૂળ સ્વભાવ શું છે અને એનું સ્વરૂપ શું છે બતાવો. અને એવો જે શુદ્ધાત્મા છે એનો અનુભવ કેમ થાય, એ બે વાત પૂછી છે. અનુભવનો વિષય પૂછ્યો છે અને અનુભવ કેમ થાય એ પૂછ્યું. એનું સ્વરૂપ શું છે કૃપા કરીને મને કહો. તો એક એવું નાનું પુસ્તક બહાર પડ્યું છે 110 ગાથાનું, ભવ્યામૃત કરીને, આજથી 250 વર્ષ પહેલા કન્નડ ભાષામાં લખાયેલું, નિમિતચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીના શિષ્ય પ્રશિષ્ય એને બનાવેલું છે. એને તો ત્યાં સુધી લખ્યું છે કે આ કાળમાં કોઈ સમ્યક દર્શન પામે પંચમ કાળમાં તો ઓછામાં ઓછા 3 ભવે એનો મોક્ષ થઈ જાય. અને બહુ વાર લાગે તો વધારેમાં થાય 8 ભવે તો મોક્ષ થાય જ એવો કોલ કરાર એમાં લખી ગયા છે. એટલે એમ લાગે છે કે 6 ગાથા જેને આત્મસાત કરશે અને પ્રયોગ કરશે એને બહુ થોડા કાળમાં અને ઘણા જીવોને આત્મદર્શન થાય એવા આજ પ્રયોગની વાત ચાલે છે. પ્રેક્ટિકલ થિયરી નહીં, પ્રેક્ટિકલ. એમાં પોતે દ્રષ્ટાંત આપે છે. એક વળી દાહેના આકારે થવાથી, દાહ્યાકાર થવાથી અગ્નિને દહન કહેવાય છે, બાળનાર કહેવાય છે. અગ્નિને બાળે છે એમ નથી લખ્યું, પણ અગ્નિને ઓલું નિમિત્ત છે લાકડા આદિ, ત્યારે એનો જે આકાર છે ઈ આકારે અગ્નિ સ્વતંત્રપણે પોતાથી પરથી નિરપેક્ષ ઈ આકાર રૂપે પરમે છે એને દાહ્યાકાર કહેવામાં આવે છે. એની સામે ગ્રિયાકાર કે છે જ્ઞાનમાં. તો પણ દાય કૃતશુદ્ધતા તેને નથી. લાકડાને બાળે છે માટે અગ્નિ છે એમ નહીં, અગ્નિ તો અગ્નિ પોતાથી છે, લાકડા લાકડાથી છે. એવી રીતે જ્ઞાકાર થવાથી, હવે એના માટે હું એકાદ દ્રષ્ટાંત આપું તો ખ્યાલ વધારે આવે, કે પાણીનું સ્વચ્છ તળાવ હોય અને એમાં અસંખ્ય તારાઓ ઉપર હોય અને એ તારાનો પ્રતિભાસ પાણીની સ્વચ્છ પર્યાયમાં પડે છે. એ તારાનો પ્રતિભાસ પાણીના દળ સુધી જતો નથી, પણ ઉપરની સપાટીમાં એનો પ્રતિભાસ આવે છે. હવે જ્યારે એ તારાઓનો પ્રતિભાસ એમાં આવે છે પાણીની પર્યાયમાં, ત્યારે એને જાણનારા ઘણા ઉભા હતા. કોઈ કહે છે કે આ પાણીમાં તારા છે, પાણીમાં તારા પ્રતિભાસે છે એમ નહીં, આ પાણીમાં અસંખ્ય તારા છે. બીજો કહે છે કે તારા એમાં નથી, પણ તારાનો તો એમાં પ્રતિભાસ થાય છે, એવું આ પાણી છે. ત્રીજો કહે છે કે પ્રતિભાસ થાય છે એવી પાણીની પર્યાય છે, જે પાણીની પર્યાયમાં પ્રતિભાસે છે. તારા તારામાં છે, પાણી પાણીમાં છે, પણ એ જે તારાનો પ્રતિભાસ થયો એવો આકાર અહીંયા પાણીમાં આવ્યો પડે છે તો એને જળાકાર કહેવામાં આવે છે. જળ એટલે પાણી, પાણીનો આકાર છે, એ તારાનો આકાર નથી આવ્યો. તારાનો આકાર તારામાં નિમિત્તપણે છે અને અહીંયા પાણીની અવસ્થા એ તારાના બિંબરૂપે પ્રતિબિંબ થઈને પરિણમે છે. હવે એ પાણીમાં પ્રતિભાસ થયો છે એનો, તો એ પાણી તો પાણીથી અભેદ છે, એટલે તારાએ દેખાતા નથી, એનો પ્રતિભાસ દેખાતો નથી. જેમાં પ્રતિભાસ થાય છે એવી પર્યાય પણ દેખાતી નથી. અમને તો પાણી પાણીને પાણી જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. પર્યાય ને દ્રવ્યનો ભેદ પણ નીકળી જતા એ પાણી સુધી એની નજર ગઈ, તો એનો અર્થ એમ થયો. એવી રીતે આ આત્મા છે એની અંદર જ્ઞાન પર્યાય પ્રગટ થાય છે, ઉપયોગ એ સ્વચ્છ છે. પ્રગટ થતો ઉપયોગ અશુદ્ધ નથી, પ્રગટ થતો ઉપયોગ શુદ્ધ નથી, પણ સ્વચ્છ છે. હવે સ્વચ્છ ઉપયોગ પ્રગટ થાય છે જ્યારે, ત્યારે આત્મા તો ત્રણેકાર શુદ્ધ છે, પણ એની દશામાં શુદ્ધતા પ્રગટ થતી નથી. પણ કેમ અશુદ્ધતા થઈ જાય છે પર્યાયમાં અને કેમ અશુદ્ધ ટળીને શુદ્ધ થાય છે એની વાત આપણે કરવાની છે. તો કહે છે કે જ્ઞાકાર અવસ્થામાં, આ શબ્દ છે જ્ઞાકાર અવસ્થામાં, એટલે પરપદાર્થને અને સ્વપદાર્થને જાણવાની અવસ્થામાં એમ ન લેવું, પણ પરપદાર્થ ને સ્વપદાર્થ નાયક, સ્વપરના વિભાગ પૂર્વક આખો વિશ્વ એમાં અવભાસે છે, પ્રતિભાસે છે, ઝળકે છે જ્ઞાનમાં. હવે એવા ટાઈમે જ્ઞાકાર અવસ્થામાં કોઈ જીવ તો પરના પ્રતિભાસ તરફ ઢળીને બંધ માર્ગે ચાલ્યો જાય છે અને કોઈ તો સ્વના પ્રતિભાસ વળીને મોક્ષ માર્ગમાં આવી જાય છે. આ એક ટર્નિંગ પોઈન્ટ છે, બંધ માર્ગમાં જવું કે મોક્ષ માર્ગમાં આવી જવું, એ એક કળા છે. કળા કેમ કે બેનો પ્રતિભાસ છે એટલે કાં શ્વસનમુખ થાય તો સમ્યજ્ઞાન થઈ જાય, અને પરસન્મુખ થાય જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે તો દુઃખના માર્ગમાં ચાર ગતિ અને 84 લાખ યોનિમાં ફેંકાઈ જશે. બીજું આત્માના જ્ઞાનનો સ્વભાવ જ્યારે પ્રતિભાસ થાય છે રાગાદીનો કે દેહાદીનો, ત્યારે એ આત્માનું જ્ઞાન રાગને ને દેહને જાણતું નથી. જો રાગ અને દેહનો પ્રતિભાસ સમયે એને આ રાગ જણાય છે તો એ બંધ માર્ગમાં જાય છે. કેમ કે આત્માનો સ્વભાવ કેવળ પોતાને જાણવાનો છે અને પરને ન જાણવાનો છે. ત્રણેય કાળથી આત્મા છે અને ત્રણેય કાળથી ઉપયોગ પ્રગટ થાય છે, પણ આજ સુધી કોઈના આત્માના જ્ઞાને, એટલે આત્માના જ્ઞાને અત્યાર સુધી કોઈને જાણ્યું નથી. પરને જાણવાનો એનો સ્વભાવ જ નથી. સ્વને જાણવાનું છોડી અને પરને જાણે એના સ્વભાવમાં જ નથી. જ્ઞાનનો સ્વભાવ સ્વને જાણવાનું છે અને ઇન્દ્રિય જ્ઞાનનો જાણવાનો સ્વભાવ પરને જાણવાનું છે. ઇન્દ્રિય જ્ઞાન સ્વને જાણતું નથી અને આત્મજ્ઞાન પરને જાણતું નથી, કેવળ સ્વને જાણે છે. એટલે જ્ઞાકાર અવસ્થા તો થઈ, એમાં બેના પ્રતિભાસ પણ થયા. હવે બેના પ્રતિભાસ વખતે અનાદિકાળથી એને બે શલ્ય પડેલા છે. એક તો પરભાવને પરદેવને હું કરું છું એવી કર્તૃત્વ બુદ્ધિ છે, કરી શકતો નથી. જો આત્મા રાગને ને પરને કરતો જ હોય અને એવું કરતા પણ જો આત્મામાં આવી જાય તો સમ્ય જ્ઞાન કહેવાય. પણ જે વિશેષમાં ક્રિયા થાય છે એનો પ્રતિભાસ જ્ઞાનમાં આવતા એ પ્રતિભાસ ઉપરાંત એ પ્રતિભાસે છે રાગ, એના તરફ લક્ષ જાય છે. એટલે રાગને હું કરું છું એવો એને અજ્ઞાનીને પ્રતિભાસ થાય છે, રાગને કરી શકતો નથી. કરતા પણ છૂટે તો કરે, વિશેષ અપેક્ષા એ કરતા થાય છે, પણ સામાન્ય અપેક્ષા એ કરતા રહીએ છે. આત્મા ભવ્યો કે અભવી, એવી રીતે જેવી રીતે કરતા પણ છૂટતો નથી આત્માનું અને કરતા થતો નથી ત્રણ કાળમાં, એવી રીતે આત્માનું જ્ઞાન પરને જાણતું જ નથી. આ વિષય ઘણો સૂક્ષ્મ છે, ગંભીર છે. સમ્યક દર્શન કેમ થાય એની આ વિધિ ચાલે છે. ત્યારે પરને જાણવાનો સ્વભાવ હોય અને પરને જાણતો જ હોય આત્મા રાગાદીને, છ દ્રવ્યને, નવ તત્વને, લોકાલોકને જાણતો જ હોય તો એને આત્માનો અનુભવ હોવો જોઈએ, આનંદ આવવો જોઈએ. પણને જાણતા જાણતા આનંદ કાળજો, પણ એને સુખ તો પ્રગટ થયું નહીં. જ્ઞેથી જ્ઞાનતર, જ્ઞેથી જ્ઞાનતર ઘુમરી ખાધા કરે છે. એનું જ્ઞાન સ્થિર થતું નથી. એ વિષય ગોતે છે પણ એને મળતો નથી. અને એ વિષયને કેનારાના દુકાળ હોય પંચમ કાળમાં લગભગ, એટલે એની વાણી સાચી સતની મળતી નથી. અને પોતાની યોગ્યતા એવી છે કે એની એ પ્રકારની યોગ્યતા છે કે મળતો નથી. પણ જ્યારે એ જીવનો કાળ પાકે છે ત્યારે સતને શ્રવણ કરવા તરફ એ વળી જાય છે. અને ઘણા પ્રતિપાદન કરનારા હોય છે, એમાંથી એ તારણ કાઢી ઘણી જગ્યાએ રખડીને છેવટે સોનગઢ જાય છે અને સોનગઢના સંતનો પરિચય કરતા એમ કહે છે કે આત્માનું જ્ઞાન પરને જાણતું નથી, સ્વને જાણવાનું છોડે તો પરને જાણે, આત્મદ્રવ્ય કરતા છોડે તો કરતા થાય, અકર્તા પણ તો છૂટે નહીં, તો કરતા થઈ શકે નહીં, અશક્ય છે. માને ભલે કે રાગને કરું છે ને પરને કરું, નાને આમ કરી નાખું, નાને આમ કરી નાખું, એ મિથ્યા બુદ્ધિ છે એની. એમાં પ્રયોજનની એની સિદ્ધિ થતી નથી બિલકુલ. એ અનર્થ છે. અર્થની પ્રાપ્તિ એમાં થતી નથી, એના વિકલ્પથી. એ તો છે જ છે વસ્તુ, એમાં આત્મા છે, જ્ઞાતા છે, જ્ઞાયક છે, એનું જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞાનમાં સ્વપરનો બેનો પ્રતિભાસ થાય છે. સ્વપર બેને જાણે છે એમ ન લેવું પેલા, કેમ કે છદ્મસ્થનો ઉપયોગ એક સમયે બેને જાણી શકતો નથી. પ્રતિભાસ બેના થાય છે, લક્ષ એકનું જ હોય છે. ત્રણે કાળ પ્રતિભાસ બેના અને લક્ષ એકનું જ હોય છે, ત્રણે કાળનો સિદ્ધાંત છે. હવે એને ભૂલ શું કરી કે જ્યાં પ્રતિભાસ થયો જ્ઞાનમાં, રાગાદીનો દેહાદીનો પ્રતિભાસ થતા વેત જ એનું લક્ષ અનાદિકાળથી પર ઉપર છે. તો મને આ જાણે છે, આ જણાય છે, આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું. જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશ જ છે, જાણવું એ કઈ દોષ નથી. એમ એને પોતાના અજ્ઞાનથી લાગે છે, એમાં ઇન્દ્રિય જ્ઞાન ઉભું થઈ જાય છે. એમાં ઇન્દ્રિય જ્ઞાન રોકાતું નથી, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું નથી, એટલે આત્મદર્શન થતા નથી જીવને. અહીંયા આચાર્ય ભગવાન કહે છે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે. જ્ઞાકાર અવસ્થામાં, જ્ઞેને જાણવાની અવસ્થામાં એમ લખ્યું નથી. જ્ઞાકાર અવસ્થામાં એટલે જ્ઞેનો જ્યારે પ્રતિભાસ થાય છે એવી જ્ઞાનની જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેય જણાતું નથી, જ્ઞેયનો પ્રતિભાસ જણાતો નથી. પણ પ્રતિભાસ જેમાં જણાય છે એવું જ્ઞાન જણાય છે, કે જે જ્ઞાન આત્માને અભેદ થઈને જાણી લે છે. હવે પ્રતિભાસ કેટલાનો થાય છે કે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળના દ્રવ્યો, અનંતા જીવો, અનંતા પુદ્ગલ પરમાણુઓ, એક એક પરમાણુની ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિતનું પરમાણુ, એમ જીવ સ્વરે પરબે એક એક જીવની ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય, અતીત અનાગત અને વર્તમાન ત્રણ કાળના પર્યાયો સહિતનો જીવ પોતાનો અને પાર બીજો, એનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં. પ્રતિભાસ થાય છે એટલે સાધકનું જ્ઞાન. પ્રતિભાસ તો બધાનો છે ને, અજ્ઞાનીને જ્ઞાનીને બધાને પ્રતિભાસ છે. પણ એ કેવળ જ્ઞાન થતા એ જે પ્રતિભાસ હતો એનો આવિર્ભાવ પૂરેપૂરો પ્રત્યક્ષ રૂપે થઈ જાય છે. એટલે એમ કહેવાય છે કે કેવડી લોકાલોકને જાણે છે. કેવડી ભગવાન લોકાલોકને જાણતા જ નથી. એ કેવળ જ્ઞાનમાં જે પ્રતિભાસ થયેલો છે એનો જે આવિર્ભાવ થયો એને જાણે છે. એ કાર્યને જાણે છે અને કાર્યને જાણતા ઉપચાર આવે છે, કે કારણ લોકાલોકને પણ જાણે છે, ઉપચારનું કથન છે. આ વ્યવહાર કેમ આવ્યો કે પ્રતિભાસ દેખીને પરને જાણે છે, એ વ્યવહાર કયો? તો એ વ્યવહાર સાચો લાગ્યો એટલે પરને જાણવામાં રોકાઈ ગયો. જ્ઞાની પણ વ્યવહાર જાણેલો પ્રયોજનમાન કહે છે, પણ પૂછો તો ખરા કે વ્યવહાર જાણેલો પ્રયોજનમાન? તો પ્રભુ એ જ રાગ છે, ભેદ વિતરાગ, અરે પાંચ મહાવ્રતના પરિણામ. એ જાણે છે કોણ? વ્યવહાર જાણેલો, વ્યવહાર જાણેલો, વ્યવહાર જાણેલો. પણ જાણનાર તો બતાવો કે કેવું જ્ઞાન એને જાણે છે, કે કયું જ્ઞાન જાણે છે. અતિન્દ્રિય જ્ઞાન જાણે છે ઉપયોગરૂપ, કે પરિણતિ પ્રગટ થઈ એ જાણે છે, કે બીજું કઈ એને જાણનાર છે કોઈ બતાવો તો ખરા? ત્યારે કોઈ પૂછે તો કહે કે એ તો અમારા જ્ઞાનમાં એનો પ્રતિભાસ દેખીને એને જાણે છે, ઉપચાર કરવામાં આવ્યો છે. ત્યારે ખરેખર એને કોણ જાણે છે કે ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે? આત્માનું જ્ઞાન એ જાણતો નથી. આ બુદ્ધિનો વિષય છે, રાગને જાણવું બુદ્ધિનો વિષય છે. આ બધી વાત છ કેસેટ નીકળી છે એમાં આવી ગઈ છે કે છ દ્રવ્યને કોણ જાણે છે કે બહિર્મુખ દ્રષ્ટિ જાણે છે, આત્મા નથી જાણતો છ દ્રવ્યને, જ્ઞે જ નથી એનું. આ વાત એક પૂર્વ 373 થી 382 ગાથામાં કુનકુન ભગવાને રચના કરી છે, એની ટીકા અમરચંદ્ર આચાર્ય કરી છે. એ 10 ગાથા બહુ ઊંચી છે, ટાઈમ રહેશે તો આપણે લઈ લેશું, અત્યારે કહી દઉં. ટીકાકાર એમ કે છે કે વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન થઈ શકતો નથી. વસ્તુ સ્વભાવ એટલે આત્માનું જ્ઞાન, પર વડે એટલે પર જ્ઞેયો વડે આત્માનું જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી. એટલે કે જ્ઞેયથી જ્ઞાન થતું નથી, એ તો પ્રચલિત બધાએ સાંભળેલું છે, પણ બીજું નથી સાંભળ્યું, અથવા સાંભળ્યું હોય તો કાન ઉપર લીધું નથી. બીજું સાંભળ્યું હોય તો કાન ઉપર અત્યાર સુધી લીધું નથી એમ મને લાગે છે. હવે લેવા જેવું છે, પેલા બોલમાં શું કહ્યું કે વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન થઈ શકતું નથી, એટલે જ્ઞેયથી આત્માનું જ્ઞાન પ્રગટ થતું નથી, શાસ્ત્રથી આત્માનું જ્ઞાન થાય નહીં. પછી બીજું વાક્ય લખે છે, અને વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતું નથી. એટલે આત્માનું જ્ઞાન જગતના કોઈ પદાર્થને જ્ઞેય બનાવી શકતું જ નથી, અશક્ય છે. હવે કોઈને જ્ઞેય બનાવી શકે તો પરને જાણે, પણ જ્ઞાનનું કોઈ જ્ઞેય થતું જ નથી તો પરને જાણવાનો પ્રશ્ન ક્યાં રહ્યો, વિષય જ નથી. જ્ઞાનનો વિષય અહીંયા છે, જ્ઞાનનો વિષય બહાર નથી. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન થઈ શકતું નથી એટલે જ્ઞેયથી જ્ઞાન થતું નથી, જ્ઞેયથી જ્ઞાન થતું નથી અને જ્ઞેયનું જ્ઞાન થતું નથી. જ્ઞેયથી જ્ઞાન ન થાય અને જ્ઞેયનું જ્ઞાન ન થાય, રાગનું જ્ઞાન ન થાય, પૂદગલનું જ્ઞાન ન થાય, શાસ્ત્રનું જ્ઞાન ન થાય. જો પૂદગલનું જ્ઞાન થાય તો જ્ઞાન પૂદગલ જ હોય, જેનું હોય તે જ હોય. માટે આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન આત્મા છે. માટે આત્માનું જ્ઞાન કદી પણ એક સમય માત્ર પણ પરને જાણવા ગયું નથી, અત્યારે જાણતું નથી અને ભવિષ્યકાળે જાણશે નહીં. માટે તું એ સલ્ય કાઢી નાખ, પરને જાણું છું. પરને જાણે છે એ તો ભ્રાંતિ છે, પછી સાધક થયા પછી સ્વપ્નને જાણે છે એ વ્યવહાર છે, એ વ્યવહાર નિષેધ કરવા યોગ્ય છે. એ પ્રમાણનું વાક્ય છે, અર્થિકલ જ્ઞાન પ્રમાણ કાલ લીધું તો આપણે, અને એમાં દેવસેન આચાર્ય ભગવાનની ટીકા લીધી હતી આપણે કે નિશ્ચય નહીં વડે નિર્ણય કરે, વ્યવહાર વડે નિર્ણય કરે અને અનુભવ બેને છોડીને એકલા પ્રમાણથી નિર્ણય કરે. પણ કે છે કે પ્રમાણમાં વિષય તો વધારે આવ્યો, નિશ્ચયની ને લીધો ને વ્યવહારને, તો એ પૂજ્યતર કેમ નહીં. કે છે કે એ પ્રમાણ જ્ઞાન વ્યવહારનો નિષેધક નથી, નિષેધ કરવાની શક્તિ એરામાં નથી, એટલે આત્માને પક્ષાતિક્રાંત કરાવી અનુભૂતિ કરાવી શકતું નથી. અને નિશ્ચય નહીં વ્યવહારનો નિષેધ કરાવી એટલે કે પરને જાણવું વ્યવહાર છે, એ આવે કે ઓહો જાણનાર જણાય છે, ખરેખર પર જણાતો નથી, એમ વિધિ નિષેધના વિકલ્પમાં આવી પેલો નિષેધનો વિકલ્પ છૂટે, પરને જાણતો નથી એ વિકલ્પ છે એ છૂટી જાય, પછી જાણનાર જણાય છે એ વિકલ્પ ઉઠે, પછી જાણનાર જણાય છે એવો વિકલ્પ છૂટી જાય, ત્યારે નિર્વિકલ્પ આત્માનો અનુભવ એને થાય છે. એટલે જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાવ્યો એમ લખે છે. જ્ઞાયાકાર અવસ્થા એટલે જેમાં જ્ઞાનની પર્યાયમાં સ્વ અને પરના વિભાગપૂર્વક યુગપદ, સ્વ અને પર આખો વિશ્વ જેમાં પ્રતિભાસે છે એવી એક જ્ઞાનની પર્યાયમાં પ્રગટ થાય છે. એમાં કહે છે કે જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો, જ્ઞાત તે તો તે જ છે એમ છે ને, એટલે જ્ઞાત અને પછી બીજું લીધું એટલે બે વાત એમાં છે મૂળમાં, એની ટીકા કરે છે પોતે કે જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. જો અહીંયા અનુભવ નથી એ કરણલબ્ધિના પરિણામમાં આવી ગયું છે, કર્ણલબ્ધિ એટલે શું? કે આત્માની સન્મુખ જે ઉપયોગ થાય છે એ ઉપયોગ ઠેઠ આત્મામાં અભેદ ન થાય એની વચલી સ્થિતિ જે છે થોડા સમયની, એને કર્ણલબ્ધિના પરિણામ કહેવામાં આવે છે. અધકર્ણ પૂર્વકર્ણ નિમિત્ત એનો આપણે વિસ્તારની કઈ જરૂર નથી, પણ સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ થવા પહેલા જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે. જો સવિકલ્પ સસંવેદન જ્ઞાયક આવી ગયો એને કર્ણલબ્ધિના પરિણામમાં સવિકલ્પ સસંવેદન, આ બધા મુનિરાજના શબ્દો વચનો છે. પછી ઉત્તરોત્તર ક્ષણે એ પરોક્ષ થયું છે, એ પરોક્ષનો વ્યય અને પ્રત્યક્ષનો ઉત્પાદ થાય છે, ત્યાં એને આનંદ 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 આવે છે. બસ ભવનો અંત આવી ગયો એને ખબર પડી જાય છે. એટલે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેયો નથી જણાતા, એનો તો પ્રથમ નિષેધ કરવો પડશે. શાસ્ત્રમાં એમ આવે છે કે નિશ્ચય નહીં વળે તો વ્યવહારનો નિષેધ કરજે. અદેમ દયા રાખીશમાં વ્યવહાર કેણે કયો છે? સર્વજ્ઞ ભગવાને કયો. અને વ્યવહારનો નિષેધ કરવો એ કોને કહ્યું? એ સર્વજ્ઞ ભગવાને કહ્યું. તો સર્વજ્ઞ ભગવાનની એક વાત માની લીધી અને નિષેધની વાત માનતો નથી. હા હા હા, એ પરને જાણતો નથી તો જ્ઞાનનો નિષેધ થઈ જશે. અરે અજ્ઞાનનો નિષેધ થશે અને જ્ઞાન પ્રગટ થશે. તું જો તો ખરો, પ્રયોગ તો કર, એકવાર પ્રયોગ કરતો કરતો ખરો, શું થાય છે? ચમત્કાર. સંતોએ અનુભવી કરીને આ બધી વાત લખી છે, તું તો બિન અનુભવી છો. આમ ન હોય, આમ ન હોય, આમ ન હોય, તને કઈ ખબર છે કેમ ન હોય? એક વખત ગુરુદેવાએ પધાર્યા હતા અને અહીંથી ગોંડલ જતા રીબડામાં મુકામ હતું, ત્યાં વ્યાખ્યાન બપોરે હતું. અહીંથી બધા ગયા હતા ત્યારે એક તત્વજ્ઞાન તરંગી નામનું શાસ્ત્ર છે, એમાંથી ગુરુદેવ એક દ્રષ્ટાંત આપ્યું. એક હતો આંધળો અને એક હતો દેખતો. તો દેખતો કહે છે, આ હા, આકાશમાં 108 સફેદ બંગલા હાર બંધ જાય છે. પોતે ગણીને કહ્યું, 108. બોલો આંધળો કે ના એટલા નથી, એટલા નથી. એટલે પણ તું કઈ આંધળો છો, દેખતો નથી, દેખતો નથી ને તું શું આ વાત કરે?
જોયા કર્યા વગર બોલે.
એમ પક્ષવાળાનું જ્ઞાન બિલાઈ જાય છે, વેદનાની શક્તિને ઉગરતી નથી. અને નિશ્ચયના પક્ષવાળાને સવિકલ્પ દશામાં ભેદ જ્ઞાન થાય છે, એની પણ જ્ઞાન શક્તિ ઉગરતી જાય છે. એ સવિકલ્પ ભેદ જ્ઞાન પણ વિનાશિક હોવા છતાં ઉપાદેય છે એમ લખ્યું છે કરષ્ટિકામાં, છે વિનાશિક સવિકલ્પ ભેદ જ્ઞાન, તો પણ એ ઉપાદેય છે, એટલે પ્રયોગ કરવા જેવો છે એમ. આહા, એ અભેદમાં ચાલ્યો જ હશે. બાકી વ્યવહારના પક્ષવાળાને ભેદ જ્ઞાનની શક્તિ બિરાઈ ગઈ છે. એ તો ના ના જ પેડા કરે, ના ના જ પેડા કરે. ગુરુદેવે 11 ભાગ બાર પડ્યા ગુરુદેવના પ્રવચનના, આપણે એમાં સેંકડો વાર સ્વપ્ન પ્રકાશક આત્માના જ્ઞાનનો સ્વભાવ છે એમ લખ્યું છે, સેંકડો વાર. અજમેરાભાઈએ તો 11 ભાગ 3 વખત એને અધ્યયન કર્યું, 3 વખત હો 11 ભાગનું જીર્ણાક્ષરનું, સેંકડો વખત આવ્યું એમાં સ્વપ્ન પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે. હવે એ જ પુરુષ, એ પુરુષ કે છે સ્વ પર બે લીધું ને, પેલા બે લીધું, પછી એ પુરુષ કે છે કે આત્માનું જ્ઞાન પરને જાણતું જ નથી, કોઈ એનું જ્ઞેય જ નથી. અનંતા સીધો એ આત્માના જ્ઞાનનું જ્ઞેય નથી, આયા જ્ઞેય છે. જ્ઞાન આયા જ્ઞેય અને જ્ઞાતા ત્રણની અભેદ સ્થિતિ જ્ઞેય છે. હવે બે વચન એના છે,
એવા પુરાણ પુરુષની વાત જુદી ન હોય
સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ બે વાત કરે છે એમાં આપણી સીધી સેમા થાય, સાધ્યની સિદ્ધિ શેમાં થાય? એ જ્ઞાનીની વચન છે, બે એમને માન્ય છે, સ્થિરો માન્ય છે. તો એક વ્યવહારનું વચન છે, પ્રમાણ જ્ઞાન જેનું લક્ષણ વ્યવહાર તપ પ્રકાશક, અને એક નિશ્ચયનું વચન છે કે જ્ઞાન પરને જાણતું જ નથી, નિશ્ચયનું વચન છે. હવે નિશ્ચય સુધી પહોંચ્યો નહીં અને વ્યવહારે પકડી લીધું સ્વપ્ન પ્રકાશક. હા હા, અને શાસ્ત્રમાં પણ સ્વપ્ન પ્રકાશક આવે છે, તો સ્વપ્નનો પ્રતિભાસ, પણ સમજાવવા માટે શું કરે કે સ્વપ્નનો પ્રતિભાસ છે એને કે પર પદાર્થ જ્ઞાનમાં જણ્યા છે. ચોગાનીજી થઈ ગયા, એણે એમ કહ્યું કે પર પદાર્થ જણી જ જાતા હૈ, એવો શબ્દ જણી જ જાતા હૈ, જણાઈ જાય છે એમ કહ્યું. જણાઈ જાય છે એનો અર્થ જ એમ છે કે અવભાષણ થાય છે, ઈ જણાય છે એમ નહીં,
જ્ઞાન જાણે છે એમ નહીં,
જાણે છે એમ નહીં, ને જ્ઞાન જણાય છે એમ પણ નથી. જો જ્ઞાન જણાય છે તો જ્ઞાયક ગણાતો જ નથી. બંધ અધિકારમાં આચાર્ય ભગવાને ટીકા કરતા લખે છે કે હું પરને મારી શકું, જીવાડી શકું, સુખી દુઃખી કરી શકું, એ તારી મિથ્યા બુદ્ધિ છે, એ ભાવબંધ છે. ભાવબંધ એટલે મિથ્યા. પછી આગળ વધીને કહે છે કે ધર્માસ્તી કાંઈ જણાય છે જ્ઞાનમાં, એ પણ સમકક્ષી બંધ છે. સમકક્ષી બંધ, કસાયખાના ખોલે મારવાના અભિપ્રાય પૂર્વકના, અને ધર્માસ્તી કાંઈ મને જણાય છે, બે પાપ સરખું છે. એટલે આગમને તું માનતો નથી, આ લખે છે વાંચતો કરો. ધર્માસ્તી કાંઈ જણાય છે, પણ સાહેબ એમાં શું ગુનો કર્યો કે આત્મા જ્ઞેયપણે ના આવ્યો માટે હિંસા થઈ ગઈ તારી? એ જણાય છે ત્યાંથી ઉપાડીને આવી લેવું, કે એ જણાય છે જયારે ત્યારે આત્મા જ્ઞેય નથી, તો આત્માનો અનુભવ નથી તો ભાવ હિંસા થઈ ગઈ કે નહીં, એમ લેવું અહીંથી, માથી સમજાવવા માટે કે અહીંથી આ કરવા માટે. જ્ઞાને આત્માને જ્ઞેય બનાવવાનું છોડી દીધું, અને પરને જ્ઞેય બનાવી 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 જ્ઞેય બનાવે છે, પણ જ્ઞેય બનતું નથી. જ્ઞેય બનાવે છે પણ જ્ઞાનનું જ્ઞેય થતું નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે, મારું જ્ઞેય નહીં. ભલે ભૂતકાળમાં ભૂલ કરી એને, વિચારવું જોઈએ કે જ્ઞેય કોનું જ્ઞેય છે, એ આત્માનું જ્ઞેય થયું તું ભૂતકાળમાં કે અત્યારે વર્તમાનમાં? કે આત્માનું જ્ઞેય તો થઈ શકતું નથી, તો કોઈને જાણનાર હોવું જોઈએ કે આ ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે. જેમ પર્યાયનો કરતા પર્યાય છે, એમ કહ્યું તો આ કરતામાં આવી ગયો. એમ પરને જાણનારો બતાવ્યો કે ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, આત્માનું જ્ઞાન એને જાણતું જ નથી. આત્માનું જ્ઞાન આત્માને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે. આત્માનું જ્ઞાન આત્માને જાણે ને પરને ન જાણે, અસ્તિ નાસ્તિ અનેકાંત આ છે. આત્માને જાણે ને પરને જાણે એ અનેકાંત નથી. હા, અનેકાંતો બી અનેકાંત પ્રમાણ નહીં સાધનમ, એવો પાઠ છે, શ્લોક છે. પ્રમાણથી જો તો આમ સ્વપ્ન પ્રકાશક દેખાય છે, અને નહીંથી જો પ્રમાણ જ્ઞાન પરથી જુદું પાડે છે, અને નહી જ્ઞાન અંદરમાં પર્યાયથી જુદું પાડી જાય છે આત્મા. પ્રમાણ નહીં બે સાધન છે, અનેકાંતો પી અનેકાંત. અનેકાંતના જાણવા માટે બે સાધન, એક પ્રમાણ અને એક નહીં. પ્રમાણથી જુએ તો પરથી જુદું પડી જાય છે, અને નહીંથી જોઈએ તો જાણનાર જણાય છે અને પર જણાતો નથી. ઈ અનેકાંત ભેદ જ્ઞાનમૂલક છે. જાણનાર જણાય છે અને પર જણાતો નથી, એમાં ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ છે. એમાં જ્ઞાનનો નિષેધ ક્યાં આવ્યો? એમાં તારો નિષેધ ક્યાં આવ્યો કે તું તો એવો ઇન્દ્રિય જ્ઞાન વાળો છો નહીં, તને શું દુઃખ થાય છે એમાં? બહુ વાત તો બહાર આપી દીધી છે ગુરુદેવે, અનંત ઉપકાર છે આપણા ઉપર. હા હા. એટલે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક ગણાય છે. જ્યારે રાગનો પ્રતિભાસ થાય છે ત્યારે રાગનો પ્રતિભાસ થાય છે એવું જ્ઞાન જણાય છે કે રાગ જણાય છે? પ્રતિભાસના કાળે આ પદાર્થ છે દ્રવ્યશ્રુત, આનો પ્રતિભાસ જ્ઞાનમાં થયો, બરાબર? પ્રતિભાસ તો થાય ને, આનો પદાર્થ છે તો એ જ્ઞાન આ દ્રવ્યશ્રુતને એ વખતે જાણે છે કે દ્રવ્યશ્રુત જેમાં પ્રતિભાસે છે એવા જ્ઞાનને જાણે છે? કે છે કે આ આત્માનું જ્ઞાન આ દ્રવ્યશ્રુતને તો જાણતું જ નથી. પછી કે છે કે દ્રવ્યશ્રુતનું જ્ઞાન નથી થતું પણ જ્ઞાનનું જ્ઞાન થાય છે. એ જ્ઞાનનું જ્ઞાન થાય છે, જ્ઞાનનું એટલે જ્ઞાયકનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન કેવું છે કે એ જ્ઞાનમાં સમસ્ત સમસ્ત જ્ઞાયકારો એમાં પ્રતિભાસે છે એવું જ્ઞાન થાય છે. સમસ્ત જ્ઞાયકારો જ્ઞેયો પ્રતિભાસે છે એમ નહીં, હવે જ્ઞેયાકારોથી જ્ઞાન અભિન્ન છે અને જ્ઞાનથી જ્ઞાયક અભિન્ન છે. જ્ઞેયથી ભિન્ન છે અને જ્ઞાયકારો જે છે જ્ઞેયોના પ્રતિભાસ થાય છે એવું જ્ઞાન જ્ઞાનની પર્યાયથી અભિન્ન છે અને એ જ્ઞાનની પર્યાય જેમાં લોકાલોકનો પ્રતિભાસ થાય છે એવું જ્ઞાન આત્માથી અભેદ થઈને અનુભવ થાય છે ત્યારે ઉપચારથી એમ કહેવાય, ઉપચારથી એમ કહેવાય કે પ્રતિભાસ દેખીને પરનો પ્રતિભાસ છે અહીંયા કાર્ય થયું તો કાર્યમાં કારણનો આરોપ આપી નૈમિતિકમાં નિમિત્તનો આરોપ આપીને એમ કહેવાય કે જ્ઞાન પરને જાણે છે. ખરેખર જ્ઞાન પરને જાણતું નથી, એવો સ્વભાવ જ નથી જાણે પરને, પણ ઉપચાર કરવામાં આવે છે, નિમિત્ત દેખીને ઉપચાર કરવામાં આવે છે. એ ઉપચાર જો સાચો લાગે તો બહિર્મુખ દશા થાય છે અને ઉપચાર ખોટો લાગે કે જાણનાર જણાય છે તો અંદરમાં આવી જશે. જ્ઞાકાર અવસ્થામાં ગ્રાહક પણ જણાયો જ્ઞાયક પણ જણાયો જણાશે નહીં. હવે આ પ્રયોગની વાત ચાલે છે. જ્ઞાકાર અવસ્થામાં જેમ કે આ બોલપેન છે એનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે અને સ્વનો પ્રતિભાસ થાય છે જ્ઞાયકનો, બેનો પ્રતિભાસ થાય છે, એવી એક જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ જેમાં બેનો પ્રતિભાસ થાય છે. બેને જાણે છે એમ ના લેવું, બેનો પ્રતિભાસ થાય છે એ સમયે એવી જ્ઞાકાર અવસ્થામાં આચાર્ય ભગવાન ફરમાવે છે, એમાં આધારે આપીશું, ફરમાવે છે કે વિશેષ પર્યાયના ભેદે વિષય ભેદ કરીને કોઈ તો સમ્યજ્ઞાની થઈ જાય છે અને કોઈ મિથ્યા જ્ઞાની થઈ જાય છે. પ્રતિભાસ બેના છે ને, એ લક્ષ અંદરમાં કરવું કે બહાર કરવું એની પોતાની પુરુષાર્થની વાત છે. અનંતકાળથી બહાર કરે છે કે પર જણાય છે મને, એ બહિર્મુખ દશા થઈ ગઈ. આત્મા બહિર્મુખ થતો નથી, ઇન્દ્રિય જ્ઞાન બહિર્મુખ થાય છે. આત્માનું જ્ઞાન બહિર્મુખ થઈ શકે જ નહીં, બહિર્મુખ થાય તો પરને જાણે. અને પરને જો જાણે તો જ્ઞાન પરનું જ હોય તો જ્ઞાનનો નાશ થઈ જાય. રાગનું જ્ઞાન ન થાય, રાગનો પ્રતિભાસ થાય પણ રાગને જાણે નહીં જ્ઞાન. પ્રતિભાસ થાય અને જાણે નહીં, બોલો, ગજબની વાત. પ્રતિમા ભગવાનને પ્રતિમા દર્શન કરવા જાય તો એનો પ્રતિભાસ થાય પણ આત્માનું જ્ઞાન પ્રતિમાજીને જાણતો નથી તો એ વખતે કોણ જાણે છે એને? ગાંખનો ઉઘાડ ચક્ષુ ઇન્દ્રિય જાણે છે, જયારે ચક્ષુ ઇન્દ્રિયને જાણે છે ત્યારે આત્માનું જ્ઞાન આત્માને જાણે છે. પ્રતિભાને સામે ઉભા અનંતના દ્રવ્યગુણ પર્યાયને જાણતા, અરે મને તો જાણનાર જણાય છે, ત્યાં ઉભો ઉભો સમ્યક દર્શન પ્રગટ કરી દે. પ્રતિમા રહી ગયા, આંખનો ગઢ થોડો ટાઈમ ત્યાં રહ્યો, થોડો ટાઈમ પછી તો એને એમ આવ્યું ને કે જાણનાર જણાય છે, આ નથી જણાતો. એ તો ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે, તો જાણનાર જણાય છે, તો ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર થોડો ટાઈમ લબ્ધ થઈ જાય છે. લબ્ધ એટલે એનો વ્યાપાર અટકે છે, ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય થતો નથી. નિર્વિકલ ધ્યાનમાં આવ્યા પછી પાછું ઇન્દ્રિય જ્ઞાન ઉભું થાય છે અને પરિણતિ રહી જાય છે. અનુભવ પછી એ જ્ઞાનના બે ભાગ પડી જાય છે, થોડી અંતર્મુખ અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ રહી જાય છે અને બહિર્મુખ જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાન રહી જાય છે. પછી ઇન્દ્રિય જ્ઞાનમાં એને અહમ થતું નથી કે હું ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણું છું. ત્રણ કાળમાં ઇન્દ્રિય જ્ઞાનથી ભેદ જ્ઞાન થઈ ગયું છે, એકતા તૂટી ગઈ એની. એ તો જ્ઞેય છે, ભાવ ઇન્દ્રિયને એના વિષયો બધું જ્ઞેય છે. એ જ્ઞેય નથી જણાતા, પણ જ્ઞેયનો પ્રતિભાસ થાય છે એવું જે જ્ઞાન કે જે જ્ઞાન આત્માને જાણે છે એવું જ લઈ લેવાનું. જ્ઞાનને જાણે છે એમ ન લેવું. જ્ઞાનની પર્યાયને જાણે છે તો પ્રતિભાસ ઉપર વયો જશે. બહુ અપૂરું વાત છે. છઠ્ઠી ગાથા એટલે છઠ્ઠીનો લેખ, ફરેની અફર છે. ગુરુદેવ કે છે કાળ સારો છે, જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે. એનો વિચાર બધાએ કરવો કે આ શું જ્ઞાકાર અવસ્થાનો સ્વીકાર કર્યો આચાર્ય ભગવાન, અને એમાં જ્ઞેય ન જણાય ને જ્ઞાયક જણાય, એ શું? મંદિરમાં બધા દર્શન કરવા જાય છે તો અરીસામાં અમે જોઈને આ ચાંદલો કરે ને, સમજી ગયા? તો બહાર નીકળતા નીકળતા કોઈ ભાઈએ પૂછ્યું કે તમે આ ચાંદલો કર્યો કેવી રીતે કર્યો? કે અરીસાને અમે જોયું અને મારું કપાળ દેખાણું એમાં ચાંદલો કર્યો. બીજો ત્રીજો ભાઈ આવવા માંડ્યા, મને તો અરીસો જ દેખાણો, મને તો કપાળ બપાળ કાંઈ દેખાણું નથી. હવે કપાળના મોઢાના પ્રતિભાસ વખતે અરીસો જણાય, ઝવેરીને ફટિકમણીના લાલ ફૂલના પ્રતિભાસ વખતે ફટિકમણી જણાઈ જાય છે. બે જણાનારા છે, એક અપરીક્ષક ને પરીક્ષક બે. એને તો એમ લાગતું નથી કે આ લાલ થઈ ગયું. દાખલો ઘણી વાર આપું છું, ફરીથી આપું. કળા છે કળા, ભુલેશ્વર છે મુંબઈમાં, તે ફટિક મણી ખેડૂને મળ્યો, એને એમ થયું કે સારા પૈસા આવશે, એટલે ગયો ભુલેશ્વર. બહુ ગર્દીઓ અહીંયા, તો એક બાકડા ઉપર એને રાખ્યું અને આજુબાજુ કાપડવાળાની દુકાન લાલ પડદા રાખી અને એનો પ્રતિભાસ એમાં થાય પડે. હવે કે આ ભાઈ આ મારે વેચવો છે તો કે એક રૂપિયો, હવા રૂપિયો, દોઢ રૂપિયો, પાંચ રૂપિયા સુધી હરાજી થઈ. પછી હવા પાંચ કોઈ કરે નહીં કે ના મારે પાંચ રૂપિયામાં વેચવું નથી. એમાં કોઈ જવેરી આવ્યા અને છેટીથી નજર કરી કાંઈક લાગે છે, આમ જોયું, જોયું તો કે આ તો ફટિકમણી છે. એટલે આ ફટિકમણી કેનો છે? મારો છે. તો તારે કેટલામાં વેચવો છે? પાંચ રૂપિયા સુધી હરાજી થઈ છે તમારે, તારે શું લેવું છે? મારે છે ઉતાવળ, મારે મહેમાનો આવ્યા છે, શાક લઈ લીધું છે, મારે છે ઉતાવળ. જલ્દી લઈ લેવું તો એને મૂર્તો કબજો કરી લેવો. કે શેઠ મારે 100 રૂપિયા લેવા છે. એટલે 100ની નોટ કાઢી તરત જ આપી દીધી. 99 ન કયા, 500 ભાગ્યા હોય તો 500 આપો. પછી ટેક્સી કરીને ભાગ્યા, પાછું વાળીને ન જોયું. અને બીજે દી એને તપાસ કરી કે આ તો 10 લાખ રૂપિયાનો આવશે, એની કિંમત 10 લાખ રૂપિયા આવશે. પછી ત્રીજે દિવસે બધાને બોલાવ્યા ઘેરે ચા પાણી પીવા. મોટો હોલ હતો, એ તો શ્રીમંતને ઘેરે તો મોટો હોલ હોય ને. પછી કાજુની પૂરી, બદામની પૂરી, પિસ્તા,
ડિશોમાં બધા ભરીને ચુખાર. ઓલા હરાજી વાળા કે તમે અમારા ભાઈઓ છો, હરાજીમાં હતા, તમને ચા પાણી પીવા. શેઠે આમંત્રણ આપ્યું છે, કાલ સવારે આવજો. બધા આવ્યા, 50 જણા લગભગ આવ્યા. આવ્યા એટલે કે શેઠા અમને શું કામ બોલાવ્યા તમે? કે કાલે ઓલું જે હરાજી હતું ને, એ મેં કાચ લીધો ને, એના 10 લાખ રૂપિયા મને આવી ગયા. હે હે થઈ ગયું કે અમે તો 5 રૂપિયા સુધી ચડાઈ કરી હતી. કે તમને ખબર ન પડે પણ એ સ્ફટિક મણી હતું. પછી બધાએ કહ્યું, પૂછ્યું કે હવે આ પરીક્ષા કેમ થાય, બીજી વાર આવે તો અમે લઈ લઈએ. એટલે માણસને બોલાયો કે આજુબાજુ લાલ ને કાળા ફૂલ ને બધા ઢગલો કરી દો, ફટિક મણી વેચમાં રાખ. એક એકને ઉઠાડ્યા. કોઈ કે છે કાળું લાગે છે, કોઈ કાળાની જાત દે કે કાળું લાગે, કોઈ રાતું એમ કે સીટ ડાઉન બેસી જાઓ. બીજો રાઉન્ડ કરવાનું શેઠે કહ્યું. ત્યારે એક ફૂલ હટાવી લ્યો, બધા ફૂલ હટાવી લીધા. રાઉન્ડ બીજો થયો તો સફેદ સફેદ ને સફેદ છે શેઠા. તો થોડીક વાર પેલા તો અમે લાલ કહેતા તો કાળા નહીં, અમારી ભૂલ હતી. પછી પાકું કરવા માટે ત્રીજું રાઉન્ડ, પાછા ફૂલ મૂક્યા. હવે અરે હવે ભૂલીએ, આ તો સફેદ જ છે. પેલા ભ્રાંતિ હતી અમારી, એમ પરપદાર જણાય છે, ભ્રાંતિ છે. એમ લખ્યું છે શાસ્ત્રમાં, હું જ્ઞાતા ને ચૌધરી મારું જ્ઞેય ભ્રાંતિ છે. જા આ શાસ્ત્રના શબ્દો છે આ ભ્રાંતિ. પણ કુંભકર્ણની ઊંઘ ચડી ગઈ છે ને. હા હા, એ ઓલામાં આવ્યું હતું ને, એમાં કુંભકર્ણને ઉઠાડવા ગયા તો ઉઠે ની ઘડીકમાં હાથીના ઓલા કર્યા, માંડ માંડ ઉઠ્યો લડાઈમાં ને બોકલો હતો રાવણને. હા હા, એમ કુંભકર્ણની ઊંઘમાં છે. સત્વા તેને મળે છે પણ કાન ઉપર લેતો નથી. હા હા, એટલે આ વાત કઈ નવી નથી. ગુરુદેવે 66 સાલમાં કહેલી છે, વર્ષો પહેલા કહેલી છે કે આત્મા પરને જાણતો નથી, પરપદાર્થ એનું જ્ઞેય નથી. 6 કેસેટ નીકળી ગઈ છે એની આખી, 66, 68, 74, 77, 74, 4 વખતની 6 કેસેટ. અને 6 કેસેટની લાણી થઈ ગઈ છે અહીંયા કે આત્મા જ જ્ઞાન છે ને, આત્મા જ જ્ઞેય છે ને, આત્મા જ જાણતા છે. ત્યારે એ 6 કેસેટ જયારે નીકળી ત્યારે એમ કરો એટલે થોડાક, હા વાત તો ગુરુદેવ કહી હતી કે હવે આપણે કેમ ખ્યાલમાં ન લીધી. એમ થોડા થોડા જાગવા માંડ્યા છે, થોડા થોડા, હજી સંખ્યા વધતી જાય છે એમ દેખાય છે. પણ જાણનાર જણાય છે, આમાં લખ્યું છું, જાણનારો જણાય છે. હા હા, ગુરુદેવના શબ્દો છે, જાણનારો જણાય છે. હા હા, એમ જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાય ગણાય છે. ભલે આ જ્ઞેયનો પ્રતિભાસ થાય છે પણ આ જણાય છે કે જ્ઞાન જાણનાર જણાય છે. કે પણ આ સવિકલ દશામાં આ કુગાડી હોય, આ કુગાડી હોય ત્યારે તો વિચાર કરે કે આ જણાય છે કે જાણનાર જણાય છે. પછી આ આંખ બિડાઈ જશે અને ત્રીજું લોચન ઉઘડી જશે. હા હા હા, અને તને આત્માના દર્શન થશે ને, ભવનો અંત આવી જશે. ભાઈ પ્રયોગ કર, વખત આવી ગયો છે. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે, જ્ઞાય નથી જણાતું. હા હા હા, એમ કરતા એને સમ્યક દર્શન થાય છે. પરોક્ષમાંથી તરત જ સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ એ જ્ઞાયક જાણવામાં આવ્યો, તે જ જે જાણવામાં આવ્યો તેનો તે જણાયો. જ્ઞાયક બદલો નહીં, અનુમાનમાં જ્ઞાયક અને અનુભવમાં પણ જ્ઞાયક આવી ગયો અને એને ભવનો અંત આવી જાય છે. આવી પરિસ્થિતિ આ 6ઠી ગાથામાં રહેલી છે. વખત થઈ ગયું.